માણસ પોતાના જીવનની અંદર ગમે તેવી આપત્તિ હોય એમાંથી સુરક્ષિત પાર ઉતરે છે એમ કહેવા માટે સમજવા. સ્વાર્થ, યશ, ધર્મ અને પરમાર્થ ચાર પ્રકારના પુરુષાર્થ આ પરમ પુરુષાર્થ છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સ્વાર્થ તો હોવાનો જ. પરમાર્થ કરે છતાં એનો સ્વાર્થ તો હોય. પરમાર્થ ની અંદર પણ એની ઈચ્છા થાય કે સુયશ મળે, યશ, અને એ પરમાર્થ ની પાછળ ધર્મ નું પાલન પણ થાય, સુયશ મળે. તો એવા પરમાર્થ ને માટે ભગવાને ભરતજીને પ્રેર્યા છે. જો કે છે આપણું બધું જ મોર્ચ માં પરમ અર્થ છે, જે સ્વાર્થ છે મારો ને તારો બંને બધું જ આવી ગયું. સ્વાર્થ, યશ, ધર્મ અને કર્મ દરેક વ્યક્તિની પાસે જીવન છે ત્યાં સુધી ભૂખ કે તરસ લાગવાની છે, તો ઘર કે પાણી કે કપડા કે ખોરાક ની જરૂર પડવાની છે. એટલે તો પોતાનો સ્વાર્થ છે. એટલે ભગવાને પોતાને પણ એમાં મૂકી દીધા, મોર તુમાર. અને એ જો જ્યાં સરસ મજાની વાત હતી ત્યાં ભરતજીને આગળ ગયા, તુમઈ હમઈ. પણ જ્યાં સ્વાર્થ ની વાત આવી ને તો ભરત, મારો ભરત સ્વાર્થી નથી, સ્વાર્થી તો હું છું એમ કરીને ભગવાને પોતાને આગળ મૂક્યા. બહુ મારે મારો સ્વાર્થ તારો સ્વાર્થ. હું કોઈને કઈ તું સ્વાર્થી છું તો તરત તમે ખોટું લાગશે, મને આવડા મોટા સ્વાર્થ. એટલે ભગવાને પોતાની જાતને પહેલી મૂકી, ભરતજીને પછી વાત. આપણો બંનેનો પુરુષાર્થ છે, પ્રયત્ન છે, અને એ નાનો સોનો નથી, શક્તિશાળી પુરુષાર્થ. એ પરમ પુરુષાર્થમાં છે શું સ્વાર્થ છે, અને એમાં બંનેને પોતપોતાની રીતે પોતપોતાનો ધર્મ પાળવો છે. એટલે સ્વાર્થ છે. પણ ભરતજી જે આજ્ઞાનું પાલન કર્યું ને ભગવાન પણ 14 વર્ષ વનમાં ગયા, તો બંનેનો સુયશ થયો. એ સુયશ આજે પણ એવો એવો અક્ષુણ્ણ છે, ઘસાઈ ગયો નથી, ઓછો થયો નથી. જેમ રામજીના વનગમન વખતે ભરત મહારાજ દશરથજી એક વાક્ય કૈકેયીને સંબોધીને બોલ્યો, કૈકેયી યાદ રાખજે તારું કલંક અને મારો મારો પશ્ચાતાપ ક્યારેય પણ સંપૂર્ણ નાશ નહીં પામી શકે. આજે જો આટલા વર્ષો આટલા વિજય ગયા છે, કોઈ પોતાની દીકરીનું નામ તો કજ્યાણ કજ્યાણ. તો અક્ષુણ્ણતા આજે પણ એવી ને એવી છે એમ ભગવાને ભરતજીને આ વાત કહી, જે મારા દશરથજીએ કહી કેવી વાત કરી, એ જ વાત ભગવાને ભરતજીને કહી. મોર તુમાર પરમ પુરુષાર્થ, આપણા બંનેનો જે પુરુષાર્થ છે, ત્યાગનો, સમર્પણનો, વચનનો, ધર્મનો, એ બંનેનો પુરુષાર્થ કાર્ય તુલવા જઈએ ને તો સહેજે ઉતરતો નથી કે બધું. અને તુલસીજીએ પણ ભરતજીને અને ભગવાનને બંનેને ધન્ય ભરત જય રામ ગોસાઈ બંને સમાન રાખ્યા તુલસી કવિ કવિ તરીકે. અહિયાં પણ સ્વાર્થ ની વાત આવી તો કે તારો ને મારો બંનેનો સ્વાર્થ છે. સુયશ છે, મારો ને તારો બંને નો સુયશ છે. એના માટે કહ્યું કે ધર્મ તો ધર્મ તારે પાડવાનો છે, મારે અને પરમાર્થ પરમ હિત એ પણ બંને નું છે, બંને મળવાનું છે. આ બાબતે ભગવાને ભરતજીને સમકક્ષ કરી લીધા. એમ ના થાય કે ભગવાન વધારે લઈ ગયા, મને થોડું આપ્યું, પોતાનું વચન પાડી લીધું 14 વર્ષના વનવાસ, અને મારી માએ જે કલંક મારી માથે નાખ્યું એ ભગવાને પણ એનું એ જ રહેવા દીધું. 14 વર્ષના અયોધ્યાના રાજનું એ કઈ પણ એમાં સહેજે નમતું ન જાય કે ખોટું ન લાગે, એટલા માટે ભગવાને તુલનાત્મક રીતે બંનેને મારું ને તારો પુરુષાર્થ પરમ પુરુષાર્થ શક્તિશાળી, પણ એમાં બંનેને તુલનાત્મક રીતે સાથે મૂકી દીધું. એમાં કહ્યું કે તું આયસુ બસ પિતાની આજ્ઞાનું પાલન હવે બંને ભાઈએ કરવાનું છે. આડકતરી રીતે સીધી રીતે જઈને ભગવાન આખરે ત્યાં જ આવીને ઉભા, કે જે પહેલા પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ છેલ્લે પડેલી એ જ. આટલું બધું મંથન થયું, આવવાનું જવાનું મનાવવાનું આખો સમાજ જનકપુરનો પણ પાછા હતા ધ્યાન ભગવાન વનમાં જવાનું 14 વર્ષ અને ભરતજી 14 વર્ષ અયોધ્યાની સેવા કરી. અને એના માટે તો ભગવાને હવે છેલ્લો નિર્ણય આપે છે, પણ ધીરે ધીરે આંચકો ન લાગે એ રીતે હળવાશથી સમજાવતા સમજાવતા ભગવાન આટલે આવ્યા કે તું આયાસ પાલહી ભાઈ. બસ ધર્મ સાચો એ છે, પિતાના સત્પુત્ર સુપુત્ર તરીકે એ છે કે પિતાની આજ્ઞાનું પાલન કરે. તો ભાઈ તું ભાઈ હમે તું પણ એ ધર્મનું આજ્ઞાનું પાલન કર, અને હું પણ આજ્ઞાનું પાલન કરું. એમ કહેવાનું રહ્યું કે હું મનમાં જઉં છું તારે અયોધ્યા સંભાળવાનું. બસ જે શબ્દ વડે સમજાવાતું હોય તેથી ભારે શબ્દો તરફ આગળ જવું, કોઈને શાંતિથી સમજાવી શકતા હોય તો એની પર વધારે પડતું દબાણ નહીં કરવાનું, અથવા કોઈ પણ બીજી ભાષા નહીં વાપરવાની. હું કહ્યું હોત કે અયોધ્યા જવાનું છે, મારે કોઈ જરા કઠોર લાગે છે, પણ હળવાશભરી વાતમાં પણ કામ તો એનું એ જ, પણ ભાષાની હળવા કીધું આયસ પાલે. આપણે તો પિતાની આજ્ઞાનું પાલન કરવાનું છે, કોઈ જીદ નથી, કોઈ હઠ નથી, તો બસ હું વનમાં જ જઈશ અને તારે અયોધ્યા જવું જ પડશે. આ વાત કરો તો ખોટું લાગશે, કઈ આઘાત પણ લાગશે. પિતાની આજ્ઞાનું બંને ભાઈએ પાલન બિલકુલ શાલીનતા, ઉગ્રતા આવે આવે ક્લેશ કશું જ નહીં. તો આપણે પણ આપણા વ્યવહારની અંદર ક્યારે સારા શબ્દથી કામ થઈ જતું હોય, ઉકેલ આવતો હોય, તો કડક ને અઘરો શબ્દ બોલી પરુષ વચન ક્યારે પણ આકરો શબ્દ આકરા શબ્દનો પ્રયોગ કરવો નહીં એમ કહેવાનો ભાવ. અને બંને ભાઈનું કર્તવ્ય કે પિતાજી આજ્ઞા પાડે, આજ્ઞા સમજ તો સેવા, પિતાની આજ્ઞાનું પાલન કરવું એ એમની મોટામાં મોટી સેવા છે.
લોક ભેદ ફલ ભૂપ ભલાય
લોકાચાર, માણસને થોડી થાય જીવન આપેલો નહીં, એમાં શું મેળામાં હોય જોવાનું હોય આવો જ એનું નામ છે લોકાચાર. લોકો એમ કે છે આવડા મોટા પરિવારના આ બે ભાઈઓ પિતાની આજ્ઞાનું પાલન નહીં કરી. કલમ અપેક્ષ લોક પ્રતિભાવ છે એ હંમેશા માણસને દુઃખી કરનાર. એટલે લોક ત્યાર પછી તો લોક વેદ વેદ આજ્ઞા પોતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ છે. એટલે વેદનું પણ પાલન વેદોનું પણ પાલન થાય છે, લોકાચાર પણ સંયમ માને છે. લોકાચાર માણસને જીવા રહે એ ભાવથી કરવું છે. આપણો ધર્મ પાળવો છે એમાં આપણું ભલું છે. ભલું કરું રાજા મારા દશરથ અને આપણી ભલાઈ છે. ભૂપ ભલાઈ
ગુરુ પિતુ માતુ સ્વામી શીખ પાડે.
કદાચ અત્યંત ભયંકર વિકટ માર્ગ ઉપર જવાનું થયું હોય કે ત્યાં આગળ અનેક પ્રકારની ઉપાધિઓ અને આપત્તિઓ વચ્ચે લડ્યા જ કરે આવ્યા જ કરે આવ્યા જ કરે. પણ જો માતા પિતાની આજ્ઞાનું પાલન ધર્મનું પાલન કરીશું વેદ આજ્ઞાને માથે ચડાવી લઈશું લોકોમાં અપેક્ષ નહીં થાય. એ રીતે પડીને ખાલે કઠિનમાં કઠિન અઘરા અસુવિધા વાળા માર્ગ ની અંદર ચાલશો ને તો પણ પગે છાલા નહીં પડે, પગમાં કાંટો સરખો નહીં વાગે. તેમ ધર્મ નું પ્રચાર માતા પિતા ને આજ્ઞાની એનું પાલન કરવા માટે એ રસ્તે ચાલવાનું છે. ભક્તિ ને માર્ગે ચાલન બિલકુલ સરસ માર્ગ છે. કેમ જેને એ માર્ગ ચાતર્યો એ બધાને તો ખાતા રહ્યા ગયા. ખુલ્લા પગે જ રામ વનમાં ગયા પણ એ માર્ગે બીજા જે ગયા ને ભગવાને આગળ આગળ ચાલી બધો જ રસ્તો બધો માર્ગ સરસ મજાનો સુપથ બનાવી દીધો. કુપથ પગ પર આવા અસુવિધા વાળા જંગલના રસ્તામાં જશે તો કાંટો સરખો નહીં વાગે, ઠોકરે નહીં વાગે, પગે છાલા પણ પડશે નહીં. તો ભગવાન ભરતજીને આટલો સુંદર બોધ આપે છે. શું મુખ્ય મુખ્ય ધ્યેય શું સિદ્ધાંત કયો? માતા પિતા ને ગુરુની આજ્ઞાનું પાલન. ત્યાં આગળ તમે સફળ થવાના છો નિષ્ફળ નહીં. પણ એક જ વાત કે આજ્ઞાનું પાલન મારે કરવાનું છે. પછી ગમે તે વર્ષ વિચાર એમને કોઈ આપત્તિ નહીં આવે, કોઈ નુકસાન નહીં થાય, કશું જ નહીં થાય. આવો ક્લિષ્ટમાં ક્લિષ્ટ માર્ગ હોય કે ભાઈ બહુ અઘરું છે પણ જે આશીર્વાદ હોય અને એમની જે શુભેચ્છાઓ હોય એ આપણને બળ આપે. માર્ગની અસુવિધાઓ તરફ લક્ષ્ય જ લઈ જાય. બસ આજ્ઞા લઈને આવ્યો છું, આશીર્વાદ મળ્યા છે, એ પાર ઉતરવાનું. તો ગમે તેવી પરિસ્થિતિઓને સુલઝાવી સહન કરી અને એ છેક છે. કષ્ટમય યાત્રાને પણ એ પોતાની જાતને સફળ બનાવવા માટે પ્રયત્ન કરશે. ખાસ આટલું બધું ભલે કષ્ટ પડ્યું પણ મને સફળતા મળી. તો એ સફળતાનું કારણ માતા પિતાની આજે જોઈએ તો મા બાપની અવહેલના છોકરા કરતા જશે. જરાય પડી નહીં હોય, માત્ર પોતાના એક સુખને ખાતર મા બાપ શું આખા પરિવારને દુઃખી કરી જાય. શું એ જાય એનો સંસાર સુખ ભર્યો ભયો બાજર્યો છે ખરો? એ છૂટા પડવાના જ છે પાછા. મા બાપ આપણે દુઃખી કરી પોતે સુખી કરવા સુખી થવા ગયા ત્યાંથી સુખી થવા ગયા તો એવું કુપચ જેને કર્યું આવા આજ્ઞા વગર ગયા દુઃખી થઈને રડતું પાછું આવી અને કોઠીમ ગાલી નડે મારે કાઢ મારે જો માતા પિતાની આજ્ઞાનું પાલન કરી એના કયા પ્રમાણે ચાલ્યા હોત તો દુઃખના ભાગીદાર હતા એટલે ભગવાને કહ્યું કે જો આપણે તો માતા પિતાને ગુરુની આજ્ઞાનું પાલન કરવા ચાલીએ છીએ ને કદાચ કઈક આપત્તિ આવશે ને તો એ બતાવી દેશે એ રસ્તો બતાવશે આમ નહીં આ પ્રમાણે જજો આ ચાલ ડાયવર્ઝન નીકળી ગયો ને તો બોર્ડ માર્યો હોય કઈ નીચે ઉતરી જજો કુપથ કયો છે આપણું અકલ્યાણ ના હોય આપણી સુરક્ષા ના હોય અને છતાં ત્યાં દોટ મૂકીએ ને તો પડવા પણ વડીલોએ આજ્ઞા આપીએ આ પ્રમાણે આ રસ્તે જજો તો બહુ શાંતિથી સરસ રીતે સરળ રીતે ત્યાં પહોંચી શકાશે એમ ભગવાને ભરતજીને